એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી સાહિત્યિક સફરે નીકળવાના છીએ જે આપણને માનવ મનના ઊંડા, કદાચ અંધારા ખૂણાઓમાં લઈ જશે. આપણે વાત કરીશું જોઝફ કોનરાડની ખૂબ જ પ્રખ્યાત પણ એટલી જ જટિલ નવલકથા હાર્ટ ઓફ ડાર્કનેસ, ગુજરાતીમાં કહીએ તો અંધકારના હૃદયમાં.
બિલકુલ. અને જોઝફ કોનરાડ પોતે પણ, એટલે એમનું મૂળ નામ તો પોલિશ હતું, જોઝેફ થિયોદોર કોનરાડ કોર્ઝેનિયોવસ્કી.
હા, અને એમની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે. પોલેન્ડમાં જન્મ્યા, ફ્રેન્ચ શીખ્યા, પછી અંગ્રેજી. વિચાર કરો, અંગ્રેજી એમની ત્રીજી ભાષા હતી.
અને છતાં એમણે અંગ્રેજી ગદ્ય પર જે પકડ મેળવી એ ખરેખર અસાધારણ કહેવાય. 20 વર્ષ દરિયાઈ જીવન જીવ્યા એ પણ એમના લખાણમાં દેખાઈ આવે છે.
ખરું ને? એ અનુભવ જ જાણે એમના લખાણને એક ઊંડાણ આપે છે, એક પ્રમાણિકતા.
હા, અને એ પણ જોવું રહ્યું કે કોનરાડ કયા સમયે લખી રહ્યા હતા. પેલો વિક્ટોરિયન યુગનો અંત અને આધુનિકતાવાદની શરૂઆત.
બરાબર. એક બાજુ સામ્રાજ્યનો પેલો આશાવાદ અને બીજી બાજુ વિશ્વયુદ્ધો પહેલાની એક પ્રકારની નિરાશા અને શંકાનો માહોલ.
એટલે જ કોનરાડ આ બે યુગ વચ્ચે જાણે પુલ જેવા છે. પશ્ચિમી સભ્યતાની જે ધારણાઓ હતી, નૈતિકતાની વાતો હતી, એના પર સવાલ ઉઠાવે છે.
અને હાર્ટ ઓફ ડાર્કનેસ એ પોતે 1899માં એક મેગેઝિનમાં ભાગોમાં છપાઈ, પછી 1902માં પુસ્તક તરીકે આવી.
અને એના મૂળમાં છે કોનરાડનો પોતાનો અનુભવ. 1890માં એ કોંગો ગયેલા, જે ત્યારે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ 2ની અંગત મિલકત જેવું હતું.
એટલે આ માત્ર સાહસ કથા નથી, એમાં મનોવિજ્ઞાન પણ ઊંડું છે. શરૂઆતમાં તો લોકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો હતો, પણ આજે તો
એ અંગ્રેજી સાહિત્યની એક માસ્ટરપીસ ગણાય છે. જોકે હા, એના પર વિવાદો પણ થયા છે, ખાસ કરીને આફ્રિકા અને આફ્રિકનોના ચિત્રણને લઈને.
એ વાત પણ સાચી છે,
પણ એ સામાન્ય પેલી વસાહતી સાહસકથાઓથી ઘણી અલગ છે. એ સામ્રાજ્યવાદના દેખાડા પાછળની ક્રૂરતા અને માણસના મનના અંધારાને ઉજાગર કરે છે.
તો આજે આપણે કોશિશ કરીશું કે આ જે બહુસ્તરીય કૃતિ છે એની વાર્તા, એના પાત્રો, એના ઊંડા વિષયો અને એની જે અસર છે એના પર થોડી વિસ્તારથી વાત કરીએ.
ચોક્કસ.
શરૂઆત જ કેવી આમ શાંત પણ ગહન છે. વાર્તા શરૂ થાય છે લંડનમાં, થેમ્સ નદી પર. નેલી નામની એક નૌકા લાંગરેલી છે, સૂરજ ડૂબી રહ્યો છે.
હા, 5 મિત્રો છે ત્યાં. એક અનામી કથાકાર છે જે આપણને આ બધું કહી રહ્યો છે, અને બીજો છે ચાર્લી માર્લો.
માર્લો જે પોતે એક અનુભવી નાવિક છે.
અને એ જ માર્લો એ સાંજે પોતાની એક જૂની વિચિત્ર મુસાફરીની વાત શરૂ કરે છે, અને કહે છે પણ ખરો કે આ વાર્તા સાંભળીને કદાચ આપણી સભ્યતા અને માણસાઈ વિશેની સમજ થોડી ડગી જાય.
અને શરૂઆતમાં જ એક સરસ મુદ્દો ઉઠાવે છે નદી વિશે. થેમ્સ નદીને જોઈને કહે છે કે આ નદી પણ એક સમયે, મતલબ રોમનો માટે, પૃથ્વીનો છેડો જેવી હતી, અંધકાર તરફ લઈ જતો રસ્તો.
બરાબર. જાણે લંડન અને કોંગો વચ્ચે એક સમાંતર રેખા દોરી દીધી. સભ્યતાનું કેન્દ્ર અને પેલો અંધકારનો પ્રદેશ, બંનેમાં કંઈક સામ્ય છે.
જાણે કહેવા માંગતા હોય કે સભ્યતાનું પડ કેટલું પાતળું હોય છે, ઇતિહાસ કેવો ગોળગોળ ફરે છે.
પછી માર્લોની કોંગો જવાની વાત આવે છે. એને બાળપણથી જ નકશાનો શોખ હતો.
હા, પેલી ખાલી જગ્યાઓ, ખાસ કરીને આફ્રિકાનો પેલો મોટો નકશો અને એની વચ્ચે વહેતી નદી.
એને ત્યાં જવાનું મન થાય છે, અને યુવાનીમાં એની કાકીની ઓળખાણથી એક બેલ્જિયન ટ્રેડિંગ કંપનીમાં સ્ટીમબોટના કેપ્ટનની નોકરી મળે છે.
અને એ જગ્યા પણ કેવી રીતે ખાલી પડેલી, પેલો આગળનો કેપ્ટન ફ્રેસલેવન.
હા, જે આમ તો શાંત માણસ હતો, પણ મરઘી બાબતે થયેલા ઝઘડામાં માર્યો ગયો. કેવી વિચિત્ર નાની વાતમાં મોત. પેલું આફ્રિકાના સાહસનું રોમેન્ટિક ચિત્ર ક્યાં અને આ વાસ્તવિકતા ક્યાં?
આ જ વિરોધાભાસ આગળ વધે છે. બ્રસેલ્સમાં કંપનીના હેડક્વાર્ટરમાં એનો અનુભવ જુઓ.
હા, બધું આમ વ્યવસ્થિત લાગે, પણ કંઈક ઠંડુ અમાનવીય લાગે છે. પેલી બે સ્ત્રીઓ કાળું ઊન ગૂંજતી હોય છે.
જણે ભાગ્યની દેવીઓ આવનારાઓના નસીબના તાણાવાણા વણી રહી હોય એવું લાગે. એ દ્રશ્ય જ કંઈક અજુકતું સૂચવે છે.
અને પેલો ડોક્ટર જેનું માથું માપે છે, વૈજ્ઞાનિક પ્રયોગ કરતો હોય એમ પૂછે છે કે આફ્રિકા જનારાઓના મગજમાં શું ફેરફાર થાય છે. વિચિત્ર જ કહેવાય.
આ બધાથી માર્લોના મનમાં એક અસ્વસ્થતા શરૂ થાય છે, એટલે જે બ્રસલ્સને શ્વેત કબ્રસ્તાન કહે છે.
વ્હાઇટેડ સેપલકર બાઇબલનો સંદર્ભ છે. બહારથી સુંદર દેખાતું પણ અંદરથી સડેલું, નૈતિક રીતે ખોખલું, જાણે આખી યુરોપિયન સભ્યતાનું પ્રતીક.
અને આ શ્વેત કબ્રસ્તાનમાંથી જ્યારે આફ્રિકા પહોંચે છે ત્યારે જે જુએ છે એ તો એના બધા ભ્રમ ભાંગી નાખે છે.
ઓ હા, દરિયાકાંઠાના સ્ટેશન પરનો એનો પહેલો અનુભવ ખરેખર ભયાવહ છે. એ મૃત્યુની ઝાડી જુએ છે, ગ્રોવ ઓફ ડેથ.
એટલે
જ્યાં ભૂખમરાથી શોષણથી મરવાની અણી પર પહોંચેલા આફ્રિકન મજૂરોને એમ જ છોડી દેવામાં આવ્યા છે મરવા માટે.
બાપરે.
અને પાસે જ એક યુદ્ધ જહાજ દરિયામાંથી જંગલ તરફ ગોળા ફેંકી રહ્યું છે. કોઈ દુશ્મન દેખાતું નથી, બસ શક્તિનો એકદમ અર્થહીન દેખાડો, ચારે બાજુ તૂટેલી મશીનરી, બગાડ, અંધાધૂંધી.
આ દ્રશ્યો સીધા જ પેલી વસાહતી વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે. સભ્યતા લાવવાના નામે શું ચાલી રહ્યું હતું એ સ્પષ્ટ દેખાય છે, પણ આ બધાની વચ્ચે પેલો હિસાબનીશ મળે છે.
હા, એ મુખ્ય હિસાબનીશ એકદમ કડક સફેદ કપડામાં, જાણે આસપાસની ગંદકી, ભયાનકતા એને સ્પર્શતી જ નથી.
એ જાણે પોતાની નાનકડી દુનિયામાં યુરોપિયન વ્યવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરતો હોય.
બરાબર. અને અહીં જ એ હિસાબનીશ પાસેથી માર્લો પહેલી વાર કર્ડ્સનું નામ સાંભળે છે.
હા, કર્ડ્સ.
એક ફર્સ્ટ ક્લાસ એજન્ટ, ખૂબ જ નોંધપાત્ર વ્યક્તિ, જે અંદરના પ્રદેશમાંથી ખૂબ હાથીદાંત મોકલી રહ્યો છે. અહીંથી જ કર્ડ્સનું રહસ્ય શરૂ થાય છે.
અને પછી માર્લો સેન્ટ્રલ સ્ટેશન પહોંચે છે 200 માઇલ ચાલીને. ત્યાં મેનેજર મળે છે. એ કેવો છે
મેનેજર? એ કોઈ બહુ હોશિયાર નથી, પણ ટકી રહેવામાં પાવરધો છે. સામાન્ય દેખાવ, ઠંડી આંખો, એની મુખ્ય લાયકાત એ જ કે એ ત્યાં બીમાર નથી પડતો.
એટલે વ્યવહારુ માણસ.
હા, અને એ કૂટ્સની સફળતાથી બહુ ઈર્ષ્યા કરે છે. માર્લોને કહે પણ છે કે કૂટ્સની રીતો બરાબર નથી, કદાચ એ બીમાર છે.
પણ એ નૈતિકતાની વાત નથી કરતો, બરાબર? એને કૂટ્સની સત્તા અને સફળતાથી તકલીફ છે. આ જ તો પેલી વસાહતી સિસ્ટમની પોલ ખોલે છે, નૈતિકતા ગૌણ, સ્વાર્થ મુખ્ય.
અને ત્યાં જ માર્લોને ખબર પડે છે કે એની સ્ટીમબોટ નદીમાં ડૂબી ગઈ છે.
હો.
અને એને રિપેર કરવા માટે જે રિવેટ્સ, એટલે કે ખીલીઓ જોઈએ, એ આવવામાં મોડું થાય છે, બહુ જ મોડું.
માર્લોને શંકા જાય છે કે આ કદાચ મેનેજરનું જ કામ છે, કૂટ સુધી મદદ મોડી પહોંચાડવા માટે.
બિલકુલ. એટલે માર્લો પોતે જ સ્ટીમબોટ રિપેર કરવા માંડી પડે છે. એના માટે જાણે આ કામ જ એક આશરો બની જાય છે, આસપાસના જૂઠાણા ષડયંત્રોથી બચવાનો રસ્તો. કામની શુદ્ધતામાં એ ધ્યાન પરોવે છે.
અને મહિનાઓ લાગે છે એને રિપેર થતા. પછી આખરે શરૂ થાય છે પેલી નદીની ઉપરવાસની યાત્રા, કૂટ્સના સ્ટેશન તરફ. આ સફર ખાલી ભૌગોલિક નથી રહેતી, ખરું ને?
ના, જરાય નહીં. એ એકદમ પ્રતીકાત્મક, મનોવૈજ્ઞાનિક બની જાય છે. જેમ જેમ સ્ટીમ બોટ ઊંડે જાય છે, જંગલ ગાઢ બને છે, પ્રાચીન, રહસ્યમય,
જાણે સમયમાં પાછા જતા હોય એવું.
હા, પ્રાગૈતિહાસિક યુગમાં. નદી કિનારાનું જંગલ એટલું ચૂપ, એટલું ગહન છે, જાણે જાણે એ પોતે જ જોઈ રહ્યું છે આ નાના સ્ટીમ બોટને, એના પરના માણસોને, એમની તુચ્છતા પર હસી રહ્યું હોય એમ.
અને માર્લોના અવલોકનો પણ વધુ તીખા બને છે. એ નોંધે છે કે એના ક્રૂમાં જે આફ્રિકનો છે, જેમને એ નરભક્ષી કેનિબલ્સ કહે છે, એ લોકો ભૂખ્યા હોવા છતાં પેલા યુરોપિયન યાત્રાળુઓ માર્લો કંપનીના એજન્ટોને વ્યંગમાં પિલગ્રીમ્સ કહે છે, કરતા વધુ સંયમ બતાવે છે. કેવી વક્રોક્તિ!
આ જ તો કોનરાડની ખાસિયત છે, સભ્યતા અને જંગલીપણાની આપણી ધારણાઓને ઊંધી વાળી દે છે.
પછી પેલો ધુમ્મસનો પ્રસંગ આવે છે.
થી વિચિત્ર શોકગ્રસ્ત જેવો રડવાનો અવાજ આવે છે, ખૂબ ડરામણો.
અને પછી હુમલો થાય છે.
અચાનક જંગલમાંથી તીર અને ભાલા આવવા માંડે છે.
આ હુમલો એ શું છે? ખાલી આદિવાસીઓનો વિરોધ કે પછી કંઈક વધુ ઊંડું?
મને લાગે છે કે બંને છે. એક સ્તરે હા, સ્થાનિક લોકોનો પ્રતિકાર છે, પણ ઊંડાણમાં જોઈએ તો જાણે એ અજાણ્યું પેલું અંધકાર પોતે જ હુમલો કરી રહ્યું છે, યુરોપિયનોના અતિક્રમણનો જવાબ આપી રહ્યું છે.
અને આ હુમલામાં માર્લોનો સુકાની, હેલ્મ્સમેન, માર્યો જાય છે.
હા, જે આફ્રિકન હતો, છાતીમાં ભાલો વાગે છે અને એનું લોહી માર્લોના પગ પર પડે છે.
અને માર્લો શું કરે છે? એ પોતાના લોહીવાળા જૂતા નદીમાં ફેંકી દે છે અને જ્યારે એને લાગે છે કે કોટ્સ પણ મરી ગયો હશે
ત્યારે એને વિચિત્ર રીતે બહુ દુઃખ થાય છે. ત્યારે એને સમજાય છે કે કોટ્સને મળવાની, એનો અવાજ સાંભળવાની એની ઈચ્છા કેટલી પ્રબળ બની ગઈ હતી. કોટ્સ હવે ખાલી એજન્ટ નથી, એક રહસ્ય બની ગયો છે.
આખરે તેઓ ઇનર સ્ટેશન પહોંચે છે, પણ ત્યાંનું દ્રશ્ય તો
ભયાનક. સ્ટેશનની ઝૂંપડી ફરતે થાંભલા છે અને એ થાંભલા પર માણસોના સુકાયેલા માથા લટકાવેલા છે.
બાપરે, આ તો સીધું જ બતાવે છે કે કોટ્સ કેટલો બદલાઈ ગયો છે. કોઈ વ્યાપારી નહીં, જાણે કોઈ ક્રૂર દેવતા.
અને અહીં એને પેલો રશિયન વ્યાપારી મળે છે. યુવાન છે, કપડાં પર રંગબેરંગી થીગડા મારેલા છે.
એટલે માર્લો એને હાર્લિક્વિન કહે છે, વિદૂષક જેવો.
હા, અને આ રશિયન યુવક તો કુડ્ઝનો પરમ ભક્ત છે. કુડ્ઝની બુદ્ધિ, એના જ્ઞાન, એના વિશાળ વિચારોથી એકદમ અંજાયેલો.
એ શું કહે છે કુડ્ઝ વિશે?
એ કહે છે કે કુડ્ઝે એને બધું શીખવ્યું છે, જીવન વિશે, મન વિશે. પેલી માથાઓની વાતને પણ બળવાખોરોના માથા કહીને ટાળી દે છે. એ જણાવે છે કે કુડ્ઝ કેવી રીતે આદિવાસીઓ પર દેવતા જેવો પ્રભાવ ધરાવે છે, કેવી રીતે હાથી દાંત માટે હુમલાઓ કરે છે અને રાત્રે જંગલમાં કોઈ રહસ્યમય વિધિઓ કરવા જાય છે.
અને ચેતવણી પણ આપે છે કે કુડ્ઝ બહુ બીમાર છે.
હા, આ રશિયનનું પાત્ર જાણે કુડ્ઝના કરિશ્માનું, એના આકર્ષણનું અને એના કારણે પેદા થતા આંધળા વિશ્વાસનું ઉદાહરણ છે. એ કુડ્ઝની પ્રતિભા જુએ છે, પણ એની ભયાનકતા નથી જોતો.
અને પછી આખરે કુડ્ઝ દેખાય છે.
હા, પણ એ દેખાવ કોઈ ભવ્ય નથી. એને સ્ટ્રેચર પર લાવવામાં આવે છે, હાડપિંજર જેવો થઈ ગયો છે, મરવાની અણી પર છે.
પણ એનો અવાજ,
હા, એનો અવાજ, માર્લો કહે છે કે એનો અવાજ હજુ પણ એટલો જ શક્તિશાળી મોહક છે, જાણે એના શરીરમાં નહીં પણ એના અવાજમાં જ એનું અસ્તિત્વ ટકેલું હોય.
અને કુડ્ઝના કાર્યોનું એક બીજું નક્કર પ્રમાણ મળે છે પેલા પેમ્ફલેટથી.
બરાબર, માર્લોને કુડ્ઝે લખેલો એક રિપોર્ટ મળે છે, કોઈક આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર ધ સપ્રેશન ઓફ સેવેજ કસ્ટમ્સ માટે લખેલો.
આદિમ રિવાજોના દમન માટેની સોસાયટી, કેવું નામ છે.
હા, અને રિપોર્ટ પણ ઉચ્ચ આદર્શોથી ભરેલો છે, ખૂબ સારી ભાષામાં લખાયેલો છે. પણ એના છેલ્લા પાના પર નીચે ધ્રુજતા હાથે લખેલું છે,
બધા જ જંગલીઓને ખતમ કરો, એક્સટર્મિનેટ ઓલ ધ બ્રૂડ્સ. આ વાક્યા જાણે પેલા યુરોપિયન મિશનના દાવાની પોર ખોલી નાખે છે. માનવતાવાદથી શરૂ થયેલી વાત નરસંહાર સુધી પહોંચી જાય છે. આ જ કોટ્સનું પતન છે, અમર્યાદિત સત્તાનો ભ્રષ્ટાચાર.
પણ કોટ્સ હજુ પ્રયત્ન કરે છે ભાગી જવાનો.
હા, એક રાત્રે ચૂપચાપ સ્ટેશનમાંથી નીકળીને જંગલ તરફ જાય છે.
માર્લો એને પકડી પાડે છે જંગલની ધાર પર. એ ક્ષણ બહુ તંગ છે. કોટ્સ જાણે પાછો પેલી આદિમ અવસ્થામાં, અંધકારમાં ભળી જવા માંગે છે, પણ માર્લો એને સમજાવીને લગભગ બળજબરીથી પાછો બોટ પર લઈ આવે છે.
આ જ સમયે કિનારા પર પેલી આફ્રિકન સ્ત્રી દેખાય છે, ભવ્ય, શણગારેલી, જંગલી, રહસ્યમય.
હા, એ કોણ છે એ સ્પષ્ટ નથી. કુડ્ઝની રખાત, જંગલની શક્તિનું પ્રતીક. કોનરાડ એને અસ્પષ્ટ જ રાખે છે, પણ એની હાજરી બહુ દમદાર છે.
અને જ્યારે સ્ટીમબોટ કુડ્ઝને લઈને જાય છે, ત્યારે કિનારા પર ઊભી રહીને હાથ ઊંચા કરે છે. આદિવાસીઓ વિલાપ કરે છે.
પછી નદી પર પાછા ફરતી વખતે કુડ્ઝની હાલત બગડે છે.
સ્ટીમબોટ
પણ બગડે છે, અટકી પડે છે, અને મૃત્યુ પહેલા કોટ્સ માર્લોને પોતાના કાગળો અને એની મંગેતર ઇન્ટેન્ડેડનો ફોટો સાચવવા આપે છે.
અને પછી એના અંતિમ શબ્દો જે બહુ જ પ્રખ્યાત થયા છે,
ભયાનકતા, ભયાનકતા, ધ હોરર, ધ હોરર.
અરો, અર્થ શું? શું એણે પોતાના કર્મોની ભયાનકતા જોઈ, માનવતાની અંદર રહેલા અંધકારની, કે પછી આખા અસ્તિત્વની નિરર્થકતાની? શું લાગે છે?
કોનરેડ કોઈ એક જવાબ નથી આપતા. એનો અર્થઘટન વાચક પર છોડ્યું છે. માર્લો માટે તો એ એક પ્રકારનો નૈતિક વિજય છે, કારણ કે કુડ્ઝે છેલ્લી ઘડીએ પણ સત્યનો સામનો તો કર્યો, પોતાની જાત પર એક નિર્ણય તો ઉચ્ચાર્યો.
કુડ્ઝના મૃત્યુ પછી માર્લો પોતે પણ એટલો બીમાર પડે છે કે મરતા મરતા બચે છે, જાણે એ પણ કુડ્ઝના અનુભવમાંથી પસાર થયો હોય.
હા, અને જ્યારે એ બચીને યુરોપ પાછો ફરે છે, બ્રસેલ્સ, પેલું શ્વેત કબ્રસ્તાન, ત્યારે એ બદલાઈ ગયેલો માણસ છે. ત્યાંના લોકોની પેલી આત્મસંતોષી અજ્ઞાનતા એનાથી સહન નથી થતી.
અને હજુ એનું એક કામ બાકી છે, કુડ્ઝની મંગેતરને મળવાનું.
હા, અને એ મુલાકાત પણ એટલી જ વ્યંગાત્મક અને દુઃખદ છે. પેલી સ્ત્રી શોકમાં છે, પણ એ કુર્જને એક મહાન આદર્શવાદી હીરો તરીકે યાદ કરે છે.
અને એ માર્લોને કુર્જના છેલ્લા શબ્દો પૂછે છે.
અને માર્લો એ સત્ય નથી કહી શકતો, પેલો ભયાનક સત્ય. એ કહે છે કે એ ખૂબ અંધકારમય હતો.
તો એ શું કહે છે?
એ જૂઠું બોલે છે. એ કહે છે તેણે ઉચ્ચારેલો છેલ્લો શબ્દ હતો તમારું નામ. આ જૂઠાણું. એ કરુણા છે કે અશક્તિ, કદાચ બંને. પણ એ ફરી પેલો મુદ્દો લાવે છે કે સત્ય કેટલું જટિલ છે અને એને કહેવું કેટલું મુશ્કેલ. પેલી મંગેતર જાણે યુરોપિયન સમાજનું પ્રતીક બની જાય છે, વાસ્તવિકતાથી અજાણ, પોતાના ભ્રમમાં રાજતું.
વાર્તા અહીં પૂરી થાય છે, પણ એની અસર એ લાંબી ચાલે છે. આપણે જો મુખ્ય વિષયો જોઈએ તો પહેલો તો સ્પષ્ટ છે, સામ્રાજ્યવાદ, વસાહતવાદનો દંભ.
હા, પેલું સભ્યતા ફેલાવવાનું બહાનું અને એની પાછળનું શોષણ, નૈતિક પતન. પણ કોનરેડ એનાથી પણ ઊંડા જાય છે.
બિલકુલ, એ વાત કરે છે માનવ હૃદયના અંધકારની.
એ વિચાર કે સભ્યતા ખાલી એક પાતરું પડ છે, અને જો સંજોગો બદલાય, જેમ કે જંગલની એકલતા, અમર્યાદિત સત્તા, સમાજના બંધનો દૂર થાય, તો કોઈ પણ માણસની અંદર રહેલું પેલું આદિમ હિંસક તત્વ બહાર આવી શકે. કોટ્સ એનું ઉત્તમ ઉદાહરણ છે.
અને એની સાથે જ પેલો સભ્યતાની નાજુકતાનો વિચાર. જેઓ પોતાને સભ્ય કહે છે એ જ ક્યારેક સૌથી જંગલી બની જાય છે.
હા, અને બીજા વિષયો પણ છે, ગાંડપણ, નૈતિક એકલતા, ઓળખનો સંકટ, અને પેલી આત કે સત્યને જાણવું અને કહેવું કેટલું મુશ્કેલ છે.
કોનરાડની લખવાની રીત, એની શૈલી પણ આ વિષયોને વધુ અસરકારક બનાવે છે. પેલી ફ્રેમ નેરેટિવ ટેકનિક.
હા, કે માર્લો વાર્તા કહે છે અને બીજો કોઈ આપણને એ વાર્તા સંભળાવે છે. એનાથી એક અંતર રચાય છે. આપણે સીધા ભાવનાઓમાં તણાઈ જવાને બદલે વિચારી શકીએ છીએ.
અને એમની ઇમ્પ્રેશનિસ્ટ શૈલી, મતલબ બધું સ્પષ્ટ કહેવાને બદલે સંવેદનાઓ, છાપ, વાતાવરણ પર વધુ ભાર મૂકે છે.
બરાબર. ઘણું બધું ધૂંધળું, સૂચક છે, જે વાર્તાના નૈતિક અંધકાર સાથે બંધ બેસે છે. અને પ્રતીકો કેટલા બધા છે.
હા, અંધકાર અને પ્રકાશ, જેનો અર્થ ઘણીવાર ઉલટો હોય છે. નદી જીવનની અને મનની ઊંડી યાત્રા, હાથીદાંત લોભ અને શોષણ, જંગલ પ્રકૃતિની શક્તિ અને મનનો અજાણ્યો ભાગ.
આ બધું મળીને આ કૃતિને બહુ બધા અર્થ આપે છે. અને ભાવનાત્મક રીતે જોઈએ તો આ વાંચીને અસ્વસ્થતા થાય છે.
હા, કોઈ સહેલા જવાબ નથી મળતા, નૈતિક દ્વિધા રહે છે.
એ આપણને આપણી પોતાની ધારણાઓ પર સભ્યતા, પ્રગતિ, નૈતિકતા વિશેની સવાલ પૂછવા મજબૂર કરે છે.
અને કદાચ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે પેલો અંધકાર શું ખાલી કોંગોના જંગલમાં જ હતો, કે પછી એ લંડનમાં પણ છે, અને કદાચ આપણા બધાના હૃદયમાં પણ? સભ્ય અને જંગલી વચ્ચેની રેખા ખરેખર કેટલી પાતળી છે.
બિલકુલ. અને એટલે જ હાર્ટ ઓફ ડાર્કનેસ એના સમય અને સ્થળથી આગળ વધીને એક સાર્વત્રિક કૃતિ બની જાય છે. સત્તા, શોષણ, આત્મછેતરપિંડી, માનવ સ્વભાવના અંધારા પાસાઓ, આ બધી વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
તે આપણને સતત યાદ અપાવે છે કે પોતાની અંદરના અંધકારના હૃદયનો સામનો કરવો કેટલો મુશ્કેલ છે, પણ કેટલો જરૂરી પણ છે.
સાચી વાત.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.